એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આજની જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા વિચારકની વાત કરવાના છીએ જેમણે નૈતિકતા, કાયદો અને રાજકારણ વિશેની આપણી સમજને એમ કહી શકાય કે પડકારી અને કાયમ માટે બદલી નાખી. એક એવો માણસ જેણે સુખને ગણિતના દાખલાની જેમ માપવાનો પ્રયત્ન કર્યો, ખરું ને?
હા, બરાબર. આપણે વાત કરી રહ્યા છીએ જેરેમી બેન્થમની. 1748માં લંડનમાં જન્મ્યા અને 1832માં અવસાન પામ્યા. એક અંગ્રેજ ન્યાયશાસ્ત્રી, દાર્શનિક અને સમાજ સુધારક. અને હા, આધુનિક ઉપયોગિતાવાદ એટલે કે યુટિલિટેરિયનિઝમના પ્રણેતા.
18મી સદીનો અંત અને 19મીની શરૂઆત એટલે જ્ઞાન પ્રકાશનું યુગ, અમેરિકી અને ફ્રેન્ચ ક્રાંતિઓ, પેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત, શું જબરદસ્ત ઉથલપાથલનો સમય હશે.
બિલકુલ.
અને એમાં પાછું વ્યક્તિગત અધિકાર, સરકારની ભૂમિકા, આ બધા મુદ્દાઓ પર તો ભારે ચર્ચાઓ થતી હશે.
ચોક્કસ. એ સમય જ એવો હતો જ્યારે તર્ક અને વિજ્ઞાન પર ખૂબ ભાર મુકાઈ રહ્યો હતો. એટલે બેન્થમ પર પણ તમે જુઓ તો જ્હોન લોક અને ડેવિડ હ્યુમ જેવા અનુભવવાદીઓનો ઘણો પ્રભાવ હતો, જેઓ મતલબ કે અમૂર્ત સિદ્ધાંતો કરતા નક્કર અનુભવને વધુ મહત્વ આપતા હતા. અને સાથે જ ઇટાલિયન વિચારક હતા સીઝર બેકેરિયા. એમના કાયદાકીય સુધારણાના વિચારોની પણ બેન્થમ પર ઊંડી અસર થઈ. એમણે એ સમયની જે અતાર્કિક, જટિલ અને ઘણીવાર ક્રૂર કાનૂની વ્યવસ્થા હતી ને, એના જવાબરૂપે પોતાના વિચારો વિકસાવ્યા.
મેં સાંભળ્યું છે કે બેન્થમ બાળપણથી જ ગજબના બુદ્ધિશાળી હતા.
અરે ખરેખર એવું કહેવાય છે કે 3 વર્ષની ઉંમરે જ લેટિન વાંચતા શીખી ગયેલા અને ફક્ત 12 વર્ષની ઉંમરે ઓક્સફર્ડમાં એડમિશન લીધું. તમે વિચારો,
12 વર્ષે ઓક્સફર્ડ?
હા, એમના પિતા સફળ વકીલ હતા એટલે એમની ઈચ્છા હતી કે બેન્થમ પણ લોર્ડ ચાન્સલર બને. પણ થયું એવું કે બેન્થમે જ્યારે કાયદાનો અભ્યાસ કર્યો ત્યારે અંગ્રેજી કાયદાની જે ગૂંચવણો અને અતાર્કિક બાબતો જોઈ એનાથી એમને ભારે નિરાશા થઈ. મતલબ એમને એ વ્યવસ્થા જરાય ગમી નહીં.
એટલે એમણે પછી વકીલાતનો રસ્તો છોડી દીધો. આ તો મોટો નિર્ણય કહેવાય ને, પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને.
હા, બરાબર. પરંપરાગત કાનૂની કારકિર્દી એમને નહોતી બનાવી. એમણે નક્કી કર્યું કે પોતાનું જીવન કાયદાકીય અને સામાજિક સુધારણા માટે સમર્પિત કરવું. અને સારી વાત એ હતી કે પિતા તરફથી મળેલી આર્થિક સ્વતંત્રતા હતી એટલે પૂરેપૂરું ધ્યાન પોતાના બૌદ્ધિક કાર્ય પર આપી શક્યા.
અને એમને પ્રેરણા ક્યાંથી મળી આ બધાની?
એમના જીવનમાં 2 મુખ્ય પ્રેરણા સ્ત્રોત ગણાવી શકાય. એક, એમણે જોસેફ પ્રિસ્લીના લખાણમાં એક વાક્ય વાંક્યું, સૌથી વધુ લોકોનું સૌથી વધુ સુખ, ધ ગ્રેટેસ્ટ હેપીનેસ ઓફ ધ ગ્રેટેસ્ટ નંબર. બસ આ વાક્ય એમના મગજમાં ઘર કરી ગયું અને એમના ઉપયોગિતાવાદનો પાયો બન્યો.
અચ્છા.
અને બીજું, પેલા સીઝર બેકેરિયાનું પુસ્તક ઓન ક્રાઇમ્સ એન્ડ પનિશમેન્ટ્સ, એનાથી એમને કાયદા અને સજાની જે પ્રણાલી હતી એમાં સુધારણા કરવા માટે જીવનભરની પ્રેરણા મળી. તેઓ પાછળથી ફિલોસોફિકલ રેડિકલ્સ તરીકે ઓળખાતા જે સુધારાવાદી વિચારકો હતા એમના બૌદ્ધિક નેતા બન્યા. અને યુનિવર્સિટી કોલેજ લંડન એટલે કે UCL એની સ્થાપનામાં પણ એમની બહુ મહત્વની ભૂમિકા હતી, જે એક ધર્મનિરપેક્ષ શિક્ષણનું કેન્દ્ર બન્યું.
તો ચાલો એમના મુખ્ય સિદ્ધાંત પર આવીએ. ઉપયોગિતાવાદ, આ સૌથી વધુ લોકોનું સૌથી વધુ સુખવાળો વિચાર, એને જરા વિસ્તારથી સમજાવો ને.
જરૂર. જો બેન્થમનું કદાચ સૌથી મોટું યોગદાન આ ઉપયોગિતાવાદી નૈતિકતાનો એક વ્યવસ્થિત સિદ્ધાંત વિકસાવવાનું છે. એમનો મૂળભૂત વિચાર આમ તો બહુ સરળ છે, કોઈપણ કાર્ય, કોઈપણ કાયદો કે નીતિ એ સાચી ક્યારે ગણાય? જો એનાથી એકંદરે સુખ વધતો હોય અને દુઃખ ઘટતો હોય. અને ખોટી ક્યારે? જો એનાથી દુઃખ વધે અને સુખ ઘટે. એમણે કહ્યું કે પ્રકૃતિએ માનવજાતિને 2 માલિકોના હાથમાં સોંપી છે, પીડા અને આનંદ.
પીડા અને આનંદ, બસ આ 2 જ.
હા, એમના મતે આ જ મૂળભૂત પ્રેરક બળો છે. એટલે નૈતિકતા અને કાયદાનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? તો કે સમાજમાં સુખને મહત્તમ કરવું અને પીડાને ન્યૂનતમ કરવી. સિમ્પલ.
સુખ અને દુઃખ, પણ એને માપવું કઈ રીતે? કોઈ એક વ્યક્તિનું સુખ બીજાના સુખ સાથે સરખાવવું, કોઈકને પુસ્તક વાંચીને આનંદ આવે, કોઈકને ફિલ્મ જોઈને, આ તો બહુ વ્યક્તિલક્ષી વાત ન થઈ? લાગે છે કે અહીં જ મુશ્કેલી શરૂ થાય છે.
આપે બરાબર મુદ્દો પકડ્યો. હા, એ જ મોટો પડકાર હતો. અને બેન્થમે આ મુશ્કેલીનો ઉકેલ લાવવાનો એક, કહી શકાય કે મહત્વાકાંક્ષી પ્રયાસ કર્યો. એમણે એક પદ્ધતિ સૂચવી જેનું નામ આપ્યું ફેલિસિફિક કેલ્ક્યુલસ અથવા હેડોનિક કેલ્ક્યુલસ.
ફેલિસિફિક કેલ્ક્યુલસ એટલે શું? કોઈ ગણિત જેવું?
હા, એક પ્રકારનું નૈતિક ગણિત જ સમજો ને. એનું વિચાર એવો હતો કે કોઈ પણ કાર્યથી મળતા સુખ કે દુઃખને અમુક માપદંડોના આધારે માપી શકાય. જેમ કે એની તીવ્રતા કેટલી છે, એટલે કે ઇન્ટેન્સિટી, તે કેટલો સમય ચાલશે, ડ્યુરેશન, તેનાથી કેટલા લોકો પ્રભાવિત થશે, એક્સટેન્ટ, એ કેટલું નિશ્ચિત છે, સર્ટેન્ટી, આવી બધી બાબતો.
બાપરે, આ તો બહુ જ જટિલ લાગે છે.
છે જટિલ. ભલે વ્યવહારમાં આ ગણતરી અતિશય જટિલ, કદાચ અશક્ય પણ લાગે, પણ એનો હેતુ સમજવા જેવો છે. બેન્થમ ઇચ્છતા હતા કે નૈતિક નિર્ણયો વ્યક્તિગત લાગણી કે પૂર્વગ્રહથી પર હોય, વધુ વૈજ્ઞાનિક અને તર્કસંગત બને.
અચ્છા, અને તમે કહ્યું કે એમને કાયદાની જટિલતાથી નિરાશા થઈ હતી, તો પછી એમને શું લાગતું હતું કે આદર્શ કાયદો કેવો હોવો જોઈએ? એમનો વિકલ્પ શું હતો?
બહુ સારો સવાલ. એમણે કાનૂની પ્રત્યક્ષવાદ એટલે કે લીગલ પોઝિટિવિઝમ નો પાયો નાખ્યો. એમનું કહેવું હતું કે કાયદો એ કોઈ કુદરતી નિયમ કે ઈશ્વરીય આદેશ નથી. ના, એ તો માણસો દ્વારા ચોક્કસ સમાજ માટે બનાવેલા નિયમોની એક વ્યવસ્થા છે.
એટલે કે કાયદો માણસે બનાવ્યો છે, કુદરતી નથી.
બિલકુલ. કાયદો એ માણસે બનાવેલી રેસીપી બુક જેવો છે, નહીં કે રસોઈના કુદરતી સિદ્ધાંતો જેવો. બેન્થમ કહેતા કે આપણે રેસીપી બુક પર ધ્યાન આપવું જોઈએ, એટલે કે કાયદો જેવો છે તેના પર, અને એ સારો છે કે નહીં તે એના સ્વાદ પરથી, એટલે કે એના પરિણામો પરથી નક્કી કરવું જોઈએ. એમણે કાયદો શું છે અને કાયદો શું હોવો જોઈએ વચ્ચે એકદમ સ્પષ્ટ ભેદ કર્યો. અને એમણે ખૂબ આગ્રહ રાખ્યો કે કાયદા સ્પષ્ટ હોવા જોઈએ, તાર્કિક હોવા જોઈએ, અને સામાન્ય માણસ પણ સમજી શકે તેવા હોવા જોઈએ. આથી તેમણે કાયદાના વ્યવસ્થિત સંહિતાકરણ, કોડિફિકેશનની જોરદાર હિમાયત કરી. મતલબ કે બધા કાયદા એક જગ્યાએ વ્યવસ્થિત લખેલા હોવા જોઈએ.
અને રાજકીય રીતે સરકાર વિશે એમના શું વિચારો હતા?
રાજકીય રીતે પણ એમનો સિદ્ધાંત એ જ લાગુ પડતો હતો. તેઓ માનતા હતા કે સરકારનું કામ પણ મહત્તમ લોકોનું મહત્તમ સુખ સુનિશ્ચિત કરવાનું છે, અને આ માટે એમણે સાર્વત્રિક મતાધિકાર, જોકે તે સમયે પુરુષો માટે, ગુપ્ત મતદાન અને નિયમિત સંસદીય ચૂંટણીઓ જેવા લોકશાહી સુધારાઓની હિમાયત કરી, જેથી સરકાર પ્રજા પ્રત્યે જવાબદાર બને.
એમના કયા પુસ્તકો આ બધા વિચારોને સમજવા માટે સૌથી મહત્વના ગણી શકાય?
મુખ્યત્વે ત્રણ કાર્યો બહુ પ્રભાવશાળી રહ્યા. પહેલું, એ ફ્રેગમેન્ટ ઓન ગવર્નમેન્ટ, આ 1776માં આવ્યું. એમાં એમણે તે સમયના પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હતા બ્લેકસ્ટોન, એમની પરંપરાગત દલીલોની આકરી ટીકા કરી અને ઉપયોગિતા આધારિત અભિગમ રજૂ કર્યો.
અચ્છા.
બીજું, અને કદાચ સૌથી મહત્વનું, એન ઇન્ટ્રોડક્શન ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફ મોરલ્સ એન્ડ લેજિસ્લેશન, આ 1789માં પ્રકાશિત થયું. આમાં જ એમણે ઉપયોગિતાવાદનો સંપૂર્ણ સિદ્ધાંતિક પાયો નાખ્યો અને પેલું ફિલોસોફિક કેલ્ક્યુલસ સમજાવ્યું. આ એમનો મુખ્ય ગ્રંથ ગણાય.
અને ત્રીજું?
ત્રીજું, પેનોપ્ટિકોન, 1791માં. આમાં એમણે એક ક્રાંતિકારી જેલની ડિઝાઇન રજૂ કરી. એવી જેલ જ્યાં એક જ નિરીક્ષક વચ્ચે ઊભો રહીને બધા જ કેદીઓ પર નજર રાખી શકે, પણ કેદીઓને ખબર ન પડે કે એમના પર નજર રખાઈ રહી છે કે નહીં. આ ડિઝાઇન પછીથી દેખરેખ, સત્તા અને નિયંત્રણ વિશેની ઊંડી ફિલોસોફિકલ ચર્ચાનો વિષય બની. આ ઉપરાંત કાયદાકીય ભાષા અને કાલ્પનિકતાઓ પરનું એમનું કાર્ય પણ નોંધપાત્ર છે.
એ સમયના બીજા મોટા વિચારકો હતા, જેમ કે ઇમેન્યુઅલ કાંટ કે પછી રૂસો, એમની સરખામણીમાં બેન્થમ ક્યાં ઉભા રહે છે? એમના વિચારો કેટલા અલગ હતા?
હા, આ સરખામણી રસપ્રદ છે. જુઓ, ઇમેન્યુઅલ કાંટની નૈતિકતા ફરજ આધારિત હતી. મતલબ અમુક કાર્યો એના પરિણામને ધ્યાનમાં લીધા વગર જ સાચા કે ખોટા હોય છે. દાખલા તરીકે, કાંટ માનતા કે જૂઠું બોલવું હંમેશા ખોટું છે, ભલે એનાથી કોઈનું ભલું થતું હોય.
જ્યારે બેન્થમનું
દર્શન પરિણામવાદી હતું, કોન્સિક્વન્શિયલિસ્ટ, કાર્ય સારું કે ખરાબ એનો આધાર એના પરિણામ પર છે. જો જૂઠું બોલવાથી વધુ લોકોનું વધુ સુખ સધાતું હોય, તો બેન્થમ કદાચ એને નૈતિક રીતે યોગ્ય ગણાવી શકે.
આ તો મોટો તફાવત કહેવાય.
બિલકુલ. પછી રૂસોની વાત કરીએ તો રૂસો સામાન્ય ઈચ્છા, જનરલ વિલ જેવા સમૂહના અમૂર્ત ખ્યાલ પર ભાર મૂકતા હતા, જ્યારે બેન્થમ તો વ્યક્તિઓના સુખના સરવાળા પર, એટલે કે એકદમ નક્કર બાબત પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. અને એમના પોતાના શિષ્ય જ્હોન સ્ટુઅર્ટ મિલ, એમણે પણ ઉપયોગિતાવાદ સ્વીકાર્યો, પણ એમાં એક મહત્વનો સુધારો કર્યો.
શું સુધારો કર્યો?
મિલે કહ્યું કે સુખ ફક્ત માત્રાત્મક કેટલું છે જની, પણ ગુણાત્મક કેવું છે પણ હોય છે. મતલબ કે બૌદ્ધિક આનંદ શારીરિક આનંદ કરતાં વધુ શ્રેષ્ઠ છે. આ બેન્થમના મૂળ વિચારથી થોડો અલગ માર્ગ હતો, જ્યાં બધા આનંદ સમાન ગણાતા હતા.
તો લગભગ 200 વર્ષ પછી પણ બેન્થમના વિચારોનો વારસો કેટલો જીવંત છે, શું આજે પણ એ પ્રસ્તુત છે આજની દુનિયામાં?
અરે બિલકુલ, એમનો પ્રભાવ ઘણો વ્યાપક છે. સીધી રીતે જોઈએ તો એમના વિચારોએ ફિલોસોફિકલ રેડિકલ્સને પ્રેરણા આપી, જેમણે બ્રિટનમાં જેલ સુધારણા, ગરીબી નિવારણ કાયદા, જાહેર આરોગ્ય અને કાયદાના સંહિતાકરણ જેવા ક્ષેત્રોમાં નક્કર સુધારા કર્યા. અને આધુનિક કાનૂની ફિલોસોફીમાં એચએલએ હાર્ટ જેવા મોટા ગજાના વિચારકોનો જે કાનૂની પ્રત્યક્ષવાદ છે, એનો પાયો તો બેન્થેમે જ નાખ્યો હતો.
અને રોજિંદા જીવનમાં સામાન્ય માણસ માટે?
હા, ત્યાં પણ પ્રભાવ છે. આજે પણ જુઓ ને, જાહેર નીતિ ઘડતરમાં ઉપયોગિતાવાદી સિદ્ધાંતોનો ભરપૂર ઉપયોગ થાય છે. સરકાર કોઈ મોટો પ્રોજેક્ટ લાવે, જેમ કે કોઈ બંધ બાંધવો છે કે હાઈવે બનાવવો છે, તો એનું કોસ્ટ બેનિફિટ એનાલિસિસ થાય છે ને?
હા, થઈ છે.
એટલે કે ખર્ચ સામે કેટલો ફાયદો થશે, કેટલા લોકોને લાભ થશે, એની ગણતરી આ બેન્થમના વિચારોનો જ પડઘો છે. તબીબી ક્ષેત્રે પણ સંસાધનો મર્યાદિત હોય ત્યારે કઈ સારવારને પ્રાથમિકતા આપવી એ નક્કી કરવા માટે QALYS એટલે કે ક્વોલિટી એડજસ્ટેડ લાઈફ યર્સ જેવી પદ્ધતિ વપરાય છે, જે માપે છે કે સારવારથી જીવનની ગુણવત્તામાં કેટલો સુધારો થશે. એ પણ આ જ વિચારસરણીમાંથી આવે છે.
ઓહ,
અને હમણાં જે ચર્ચામાં છે અસરકારક પરોપકાર, ઇફેક્ટિવ ઓલ્ટ્રુઇઝમ આંદોલન, જે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે આપણું દાન ક્યાં સૌથી વધુ સારું પરિણામ લાવી શકે, એના મૂળ પણ બેન્થમના વિચારોમાં રહેલા છે. અને પેલી યુનિવર્સિટી કોલેજ લંડન, એ તો એમનું જીવન સ્મારક છે જ.
વાહ, એમના કેટલાક યાદગાર અવતરણો કયા છે જે એમના વિચારોનો નિચોડ આપે?
સૌથી પ્રખ્યાત તો એમનો પેલો મૂળ ધ્યેયંત્ર જ છે, સૌથી વધુ લોકોનું સૌથી વધુ સુખ. એ જ સાચા અને ખોટાનું માપદંડ છે.
ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ હેપીનેસ ઓફ ધ ગ્રેટેસ્ટ નંબર દેટ ઇઝ ધ મેઝર ઓફ રાઇટ એન્ડ રોંગ.
આ તેમના સમગ્ર દર્શનનો સાર કહી શકાય. પછી પ્રાણીઓ વિશે એમણે જે કહ્યું તે તો ખરેખર એમના સમય કરતાં સદીઓ આગળ હતું. એમણે કહ્યું, પ્રશ્ન એ નથી કે શું તેઓ તર્ક કરી શકે છે કે શું તેઓ બોલી શકે છે, પણ શું તેઓ પીડા અનુભવી શકે છે.
ધ ક્વેશ્ચન ઇઝ નોટ કેન દે રીઝન નોર કેન દે ટોક બટ કેન દે સફર.
નૈતિકતાનો આધાર બુદ્ધિ નહીં, પણ પીડા અનુભવવાની ક્ષમતા હોવી જોઈએ. આ વિચાર આજે પણ કેટલો પ્રસ્તુત છે. પ્રાણી અધિકાર ચળવળનો પાયો છે આ.
ખરેખર અદ્ભુત.
અને કુદરતી અધિકારોની જે વિભાવના હતી, જે અમેરિકન અને ફ્રેન્ચ ક્રાંતિઓનો આધાર હતી, તેને તો એમણે સાવ નકારી કાઢી. એમણે કહ્યું, કુદરતી અધિકારો એ સાદી બકવાસ છે. કુદરતી અને અકાટ્ય અધિકારો અલંકારિક બકવાસ, ટેકા પર ઉભેલી બકવાસ.
નેચરલ રાઇટ્સ ઇઝ સિમ્પલ નોનસેન્સ. નેચરલ એન્ડ ઇમ્પ્રિસ્ક્રિપ્ટેબલ રાઇટ્સ, રિટોરિકલ નોનસેન્સ, નોનસેન્સ અપોન સ્ટિલ્ટ્સ.
એમનું માનવું હતું કે અધિકારો કોઈ ઈશ્વરે નથી આપ્યા, એ તો સમાજ દ્વારા ઉપયોગિતાના આધારે બનાવાય છે અને જરૂર પડે તો બદલી પણ શકાય છે.
અને પેલી ઓટો આઇકોનવાળી વાત સાંભળી છે? એ શું છે? બહુ જ વિચિત્ર લાગે છે.
હા હા, એ બેન્થમની સૌથી અનોખી અને કદાચ સૌથી વિચિત્ર વિરાસત છે. વાત એમ છે કે એમણે પોતાની વસિયતમાં સૂચના આપી હતી કે મૃત્યુ પછી તેમના શરીરને સાચવીને ઓટો આઇકોન એટલે કે સ્વ પ્રતિમા તરીકે પ્રદર્શિત કરવામાં આવે.
શું વાત કરો છો, પોતાના શરીરને?
હા, તેમના હાડપિંજર પર ગાદી લગાવી, તેમના જ કપડાં પહેરાવ્યા અને માથું અસલ સાચવી ન શકાયું એટલે મીણનું માથું બનાવીને મૂઠ્યું. અને આ ઓટો આઇકોન હજી પણ યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યો છે.
ખરેખર.
અને મજાની વાત તો એ છે કે એવું કહેવાય છે, જો કે આ કદાચ અફવા પણ હોય, કે કોલેજ કાઉન્સિલની જ્યારે મીટિંગ હોય ત્યારે એમને હાજર પણ મત ન આપનાર, પ્રેઝન્ટ બટ નોટ વોટિંગ તરીકે નોંધવામાં આવે છે. આ તેમની પરંપરાગત માન્યતાઓ પ્રત્યેની જે અનાસ્થા હતી અને એમની જે વિલક્ષણતા હતી એ દર્શાવે છે.
ગજબ કહેવાય.
આ ઉપરાંત એમને ઇન્ટરનેશનલ, મેક્સિમાઇઝ, મિનિમાઇઝ, કોડિફિકેશન જેવા ઘણા અંગ્રેજી શબ્દો પણ પ્રચલિત કર્યા. અને તેઓ ખરેખર પોતાના સમયથી ઘણા આગળ હતા, પશુ અધિકારોની વાત કરી, સમલૈંગિક સંબંધોને અપરાધ મુક્ત કરવાની વાત કરી, મહિલા મતાધિકાર અને ગુલામી નાબૂદી જેવા મુદ્દાઓની પણ તેમણે હિમાયત કરી હતી.
આટલા પ્રભાવશાળી હોવા છતાં અને આટલા આગળના વિચારો ધરાવતા હોવા છતાં તેમના વિચારોની ટીકા પણ થઈ હશે ને? શું મુખ્ય વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે?
હા, ચોક્કસપણે ઘણી ટીકાઓ થઈ છે. પહેલો અને સૌથી મોટો વાંધો તો પેલો માપની સમસ્યાવાળો જ છે. શું સુખ દુઃખને ખરેખર માપી શકાય? શું કોઈના કવિતા વાંચવાના આનંદ અને કોઈના ફિલ્મ જોવાના આનંદને એક જ ત્રાજવે તોલી શકાય? બેન્થમનો જે ફિલોસોફિક કેલ્ક્યુલસ હતો એ વ્યવહારમાં લગભગ અશક્ય સાબિત થયો છે.
બરાબર.
બીજો ગંભીર આરોપ એ છે કે ઉપયોગિતાવાદ ક્યારેક ન્યાય અને વ્યક્તિગત અધિકારોની અવગણના કરી શકે છે. ટીકાકારો કહે છે કે સૌથી વધુ લોકોના સુખ માટે ક્યારેક લઘુમતીના અધિકારોનો ભોગ લેવાઈ શકે છે. આ એક પ્રકારની બહુમતીના જુલુમ, યાની ટાયરની ઓફ ધ મેજોરિટી તરફ દોરી શકે છે.
દાખલા તરીકે
વિચારીએ કે જો એક નિર્દોષ વ્યક્તિને સજા આપવાથી સમાજમાં મોટા પાયે શાંતિ સ્થપાતી હોય તો શું ઉપયોગિતાવાદ મુજબ તે યોગ્ય ગણાશે? જ્હોન રોલ્સ જેવા પછીના ફિલોસોફરોએ આ મુદ્દો બહુ ભારપૂર્વક ઉઠાવ્યો છે કે ઉપયોગિતાવાદ વ્યક્તિગત અધિકારોનું પૂરતું રક્ષણ નથી કરતો.
આ તો ગંભીર વાત છે.
ત્રીજું, તેમના પર માનવ પ્રેરણાને વધુ પડતી સરળ બનાવવાનો આરોપ પણ મુકાયો છે. શું માણસ ફક્ત સુખ દુઃખની ગણતરીથી જ જીવે છે? પ્રેમ, વફાદારી, સિદ્ધાંતો, બલિદાન, આ બધાનું શું? અને પેલી પેનોપ્ટિકોન જેલની ડિઝાઇન, ફ્રેન્ચ ફિલોસોફર મિશેલ ફૂકો જેવા વિચારકોએ તેને આધુનિક સર્વેલિયન્સ સમાજ, એટલે કે સતત દેખરેખ હેઠળના સમાજના પ્રતીક તરીકે જોઈ, જે વ્યક્તિગત સ્વતંત્રતા માટે ખતરો બની શકે છે.
તો આ બધી ચર્ચા પછી જેરેમી બેન્થમનું એકંદર મહત્વ શું ગણી શકાય? શા માટે એમણે યાદ રાખવા જોઈએ?
જેરેમી બેન્થમનું મુખ્ય મહત્વ એ છે કે તેમણે નૈતિક અને કાનૂની ચિંતનની દિશા બદલી નાખી. તેમણે ધર્મ, પરંપરા કે અમૂર્ત સિદ્ધાંતોના બદલે વાસ્તવિક દુનિયાના પરિણામો અને માનવ કલ્યાણને, મતલબ કે નક્કર બાબતોને કેન્દ્રમાં રાખ્યા. તેમનો ઉપયોગિતાવાદનો સિદ્ધાંત, કાયદાકીય સ્પષ્ટતા પરનો ભાર અને સુધારાનો જે અભિગમ હતો, આ બધાએ તેમને આધુનિક સામાજિક અને રાજકીય વિચારધારાના મુખ્ય ઘડવૈયા બનાવ્યા છે. ભલે તેમના વિચારોની ઘણી ટીકા થઈ હોય અને કેટલીક ટીકાઓ સાચી પણ હોય, પણ તેમનું જે મૂળભૂત અભિગમ છે કે નીતિઓ અને કાર્યોનું મૂલ્યાંકન તેમના માનવ જીવન પરના પ્રભાવના આધારે તર્કસંગત રીતે થવું જોઈએ, તે આજે પણ એટલો જ પ્રસ્તુત અને મહત્વનો છે.
તેમની વિચારધારા ખરેખર એક મોટો અને કદાચ કાયમી સવાલ ઊભો કરે છે. શું સમાજનું અંતિમ લક્ષ્ય ફક્ત સામૂહિક સુખને મહત્તમ કરવાનું જ હોવું જોઈએ, ભલે તેમાં ક્યારેક વ્યક્તિગત ગરિમા, ન્યાય કે અમુક અધિકારોને બાજુ પર મૂકવા પડે? અથવા તો સુખ અને ન્યાય જેવા અલગ અલગ મૂલ્યો વચ્ચે એક તંદુરસ્ત સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકાય? આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને વિચારતા કરી મૂકે છે, ખરું ને?
બિલકુલ. અજ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.